તારીખ 31/10/1996 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 128 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 142
થતી મલિનતા ઘટે છે, ઓછી થાય છે અને નિર્મળતા આવવાની શરૂઆત થાય છે. ઉદયભાવોમાં ઉત્પન્ન થતો જે કષાય રસ છે એ મલિનતાને ઉત્પન્ન કરે છે. જીવના પરિણામમાં મલિનતાને કોણ ઉત્પન્ન કરે છે? જીવને જે કષાય રસ તીવ્ર થાય છે, કષાયને પણ કષાય રસ તીવ્ર થાય છે, મલિનતાને ઉત્પન્ન કરે છે. અહીંયા ઉદાસીનતાને લીધે કષાય રસ મંદ પડે છે, તેથી મલિનતા ઘટે છે. મલિનતા ઘટવાથી જ્ઞાનમાં નિર્મળતા આવે છે અને હિત અહિતની દ્રષ્ટિ ચોખ્ખી થતી જાય છે, સૂક્ષ્મ થતી જાય છે, તીક્ષ્ણ થતી જાય છે. દર્શન નો રસ પણ ઘટે છે. જ્યારે દર્શનનો રસ ઘટે ત્યારે સારી રીતે દર્શનનો રસ ઘટે ત્યારે તે પરિભ્રમણથી મુક્ત થવાનો દ્રઢ નિશ્ચય થાય છે. ફળ સ્વરૂપે પરિભ્રમણની વેદના અને વૈરાગ્યના ફળ સ્વરૂપે પરિભ્રમણથી મુક્ત થવાનો દ્રઢ નિશ્ચય ઉત્પન્ન થાય છે, બળવાન નિશ્ચય ઉત્પન્ન થાય છે. એ નિશ્ચયનો પ્રકાર કેવો હોય છે અને એ નિશ્ચય થાય ત્યારે પરિસ્થિતિ તે નિશ્ચયથી પ્રતિકૂળ હોય ત્યારે જીવના પરિણામમાં મંથન કેવું ચાલે છે એનો સિતાર હવે પછીના વચના મનમાં છે. વધારે શું કહેવું કે જે જે પૂર્વના ભવાંતરે ભ્રાંતિપણે ભ્રમણ થયું તેનું સ્મરણ થતા હવે કેમ જીવવું એ ચિંતા થઈ પડી છે. ભ્રાંતિને કારણે પૂર્વના અનેક ભાવોમાં ભ્રમણ કરવું પડ્યું એનો વિચાર કરતા એક ચિંતા થઈ કે તો પછી કરવું શું, હવેનું જીવન કેવી રીતે જીવવું, એવી એક ચિંતા થાય છે એમાંથી અને એ ચિંતામાંથી દ્રઢ નિશ્ચય આવે છે કે ફરીને ન જ જન્મવું અને ફરીને જન્મ મરણ થાય એમ ન જ કરવું એવું દ્રઢત્વ એટલે દ્રઢપણું આત્મામાં પ્રકાશે છે. આમ ઉન્નતિ ક્રમના પરિણામોમાં ત્રીજા સ્ટેજમાંથી પ્રવેશ કરે છે. પરિભ્રમણની ચિંતના, વેદના, વૈરાગ્ય બીજું અને ત્રીજું જન્મ મરણ ન જ થાય એમ હવે કરવું છે એવો જે દ્રઢ નિશ્ચય એ ત્રીજું સ્ટેજ છે. એવું દ્રઢપણું આત્મામાં પ્રકાશે છે, એવું દ્રઢપણું વિચારમાં પ્રકાશે છે એમ નથી, એવું દ્રઢપણું આત્મામાં પ્રકાશે છે. એટલે અંદરથી આત્મા પોકાર કરે છે કે હવે મારે કોઈ પણ ભોગે જન્મ મરણ થાય એવા પરિણામ ન જ કરવા જોઈએ કે ન જ કરવા. જ્યારે એવું દ્રઢપણું પ્રકાશે છે પણ કેટલીક નિરૂપાયતા છે ત્યાં કેમ કરવું, એટલે કેટલીક પરિસ્થિતિને વશ જે પરિણામ થાય છે એમાં નિરૂપાયતા એટલા માટે છે, નિરૂપાય પણ કે એક તો પોતાની શક્તિ એવી નથી કે એકદમ વિતરાકતામાં સ્થિર થઈ જાય, આત્મધ્યાનમાં જ રહી જાય એવી પરિસ્થિતિ આવી નથી. જ્યારે વિતરાકતાની પરિસ્થિતિ નથી ત્યારે રાગની જે પરિસ્થિતિ છે અને પૂર્વ પ્રારબ્ધને કારણે સંયોગની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને કારણે તે સંયોગ અનુસાર પરિણામ તો થયા વિના રહેશે નહીં. હવે શું કરવું? આ એક વિટંબનાવાળી પરિસ્થિતિ, નવી પરિસ્થિતિ ઊભી થાય છે. પણ કેટલી નિરૂપાયતા છે એટલે વિતરાગતા નથી, રાગવાળી સ્થિતિ છે, રાગવાળી દશા છે. અને રાગવાળી સ્થિતિ છે, રાગવાળી દશા છે અને પ્રારબ્ધથી બંધાયેલો છે, પૂર્વકર્મનું નિબંધન 13મા ગુણસ્થાનના અંત સુધી છે. કેટલા? આ તો હજી મુમુક્ષુની ભૂમિકા છે, પણ જ્ઞાનીની દશાઓ મુનિની દશાઓ તો પણ કેટલાક પૂર્વકર્મના બંધનો છે. એ બંધનોમાં જે પરાધીન છે, નિરૂપાયતા છે એટલે પરાધીનતા છે. જેમ કે સમર્થ દ્રષ્ટાંત લઈએ તો અનંત વીર્ય એટલે અનંત પુરુષાર્થ તીર્થંકર પરમાત્માને પ્રગટ છે અર્યંત દશામાં, તો પણ આયુષ્ય પર્યંત તે સિદ્ધાલયમાં ગમન કરી શકે. શ્રીમંદર ભગવાનને 1 કરોડ પૂર્વનું આયુષ્ય છે, 84 લાખ પૂર્વ સદમસ્થ અવસ્થામાં છે, 16 લાખ પૂર્વ કેવળ જ્ઞાન વિપૂર્ણ વિતરાગ અને અનંત પુરુષાર્થ દશામાં છે, તો પણ તેને ત્યાં બિરાજમાન રહેશે. મહાવિદ્ય ક્ષેત્રમાં આયુષ પૂરું થઈ સિદ્ધાલયમાં પધારશે. એટલે આયુષ્યથી એ બંધાયેલા છે. પછી એની સાથે નામ ગોત્ર વેદની છે, પણ સમજવા માટે આયુષ્યનો કર્મ વધારે સમજી શકાય એમ છે. એવી જ રીતે જ્ઞાનીની પ્રવૃત્તિ પણ પૂર્વકર્મના બંધનને લઈને છે, મુનિને પણ કેટલીક પ્રવૃત્તિ પૂર્વકર્મના બંધનને લઈને છે. જે તે દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવમાં મુનિ વિતરે છે એ પૂર્વકર્મના યોગે છે. એક સમયમાં અત્યારના વર્તમાન એક સમયમાં સિદ્ધાલયમાં બિરાજમાન થવાતું હોય તો કોઈ સાધકને બીજો સમય અહીંયા જરૂરી કામ નથી રોકાવા માટેનો, તે રોકાઈ જાય. એવું કોઈ જરૂરી કામ નથી સિદ્ધાલયથી મોટું. આમ પરિસ્થિતિ છે, છતાં પણ જે કાંઈ થશે એ પ્રારબ્ધાધીન થશે. એટલે મુમુક્ષુની શરૂઆતની ભૂમિકામાં આવો દ્રઢ નિર્ધાર કરે છે કે મારે હવે બિલકુલ જન્મ મરણ થાય એવું કરવું નથી, ત્યારે તો એ સારી રીતે કર્મબંધનથી બંધાયેલો છે. હજી એવું એ નથી કરી શકતો કે હવે મારે જન્મ મરણ કરવા નથી એટલે ઘર બહાર અને ગામ છોડીને જંગલમાં ગયો જાય મોક્ષ, એવું નથી કરી શકતો. જેની તે પરિસ્થિતિ એની બાહ્ય કર્મની પ્રારબ્ધની નસીબની એમને એમ રહે છે, અને અંદરમાં અભિપ્રાયનો ફેર થાય છે. વેદનાના કારણે અભિપ્રાયની ફેર બદલી થઈ. સર્વ સંસારી જીવોનો અભિપ્રાય સંસારને કરવાનો અને સંસારને ભોગવવાનો અનાદિથી છે. બધા સંસારી જીવોનો પરિભ્રમણની વેદના આવી ત્યારે પહેલો વહેલો અભિપ્રાય પલટાણો કે કોઈ પણ ભોગે સંસાર ન જોઈએ અને મુક્ત થઈ જવું છે. બીજું કઈ ફેરફાર નથી થયો. ફેરફાર થયો એ અભિપ્રાયમાં ફેરફાર થયો. મોક્ષનો અભિપ્રાય છે. સંસારનો અભિપ્રાય હતો તે મટીને મોક્ષનો અભિપ્રાય છે. ફરીને ન જ જન્મવું એ દ્રઢતા અભિપ્રાય સૂચક છે. પરિણમનમાં એટલી તાકાત નથી આવી કે આજ ભવે ફરીને ન જન્મવા એવો વિતરાગતા પ્રગટી ગઈ છે એવું પરિણમન નથી થયું. અભિપ્રાય પલટાઈ ગયો. સંસાર અને સંસાર ભાવોનો બિલકુલ અભિપ્રાય નથી. પૂર્ણ સુધીનો અભિપ્રાય થઈ ગયો. મોક્ષનો અભિપ્રાય થઈ ગયો. અને પરિણમનમાં અભિપ્રાયની ભૂમિકા ઘણી જ મહત્વપૂર્ણ છે. અભિપ્રાયને ઈરાદો પણ કહે છે આપણે ત્યાં ઇન્ટેન્શન. ન્યાયના ક્ષેત્રમાં ન્યાયાલયમાં પણ ન્યાયાધીશનો આ મુખ્ય દૃષ્ટિકોણ હોય છે. ઇન્ટેન્શન ઇઝ મેઇન ફોલ્ટ. એક માણસના હાથમાં લોહી વાળી છરી છે અને બાજુમાં એક માણસ લોહી લુહાણ હાલતમાં મૃત્યુ પામેલો છે. ખૂન થયું છે કે શું થયું છે એનું જજમેન્ટ લેવું હોય ત્યારે પહેલા ન્યાયાધીશ એ ગોતે કે જેના હાથમાં લોહી વાળી છરી છે એનો ઈરાદો શું હતો. ઇન્ટેન્શન ઇઝ ફોલ્ટ. દૂષિત છે એ અભિપ્રાય છે. કેમ કે ડાક્ટર હોય તો બચાવવા માટે એના હાથમાં લોહી છરી છે. અને એ માણસ સજ્જન હોય અને મરી ગયેલો માણસ ગુંડો હોય તો પોતાના બચાવવાના અભિપ્રાય માટે પણ એવું થઈ ગયું. એને છરી હાથમાં લીધી. બોલો મારવા આવ્યો તો એને છરી આડી ધરી રાખી. એને હુમલો કર્યો અને છરી આડી ધરી રાખી. તો એની સાથેમાં છરી વાગી ગઈ. મરી ગયો. એના જોરથી મરી ગયો. આને છરી મારવાનો જોર ન કરવો પડ્યો. એના હુમલાના જોરથી બી મરી ગયો. અને મારનાર ગુંડો હોય ને મરનાર સજ્જન હોય તો ઇરાદાપૂર્વક એને મારી નાખ્યો. એ વાત નક્કી થઈ. એના ઘરમાં લૂંટ કરવા આવ્યો, ચોરી કરવા આવ્યો, એના ઘરમાં ઘૂસી ગયેલો માણસ. ન્યાયના ક્ષેત્રમાં પણ અભિપ્રાયને સમજીને ન્યાય તોડવામાં આવે છે. એમ અહીંયા જે જીવનો અભિપ્રાય બદલાઈ ગયો, સંસારનો અભિપ્રાય મટી અને પરિભ્રમણની વેદનાને લીધે મોક્ષનો અભિપ્રાય થઈ ગયો, એ જીવ ખરો મુમુક્ષુ થયો. ત્યારથી તે ખરો મુમુક્ષુ થયો. એ પહેલા એ ખરો મુમુક્ષુ નથી. કેમ કે એ પહેલા પરિણામની કોઈ પરિસ્થિતિ ઠેકાણાવાળી હોતી નથી, વ્યવસ્થિત થતી નથી. ન મતિ વ્યવસ્થિત થાય છે કે ન બીજા પરિણામોની ગતિ વ્યવસ્થિત થાય છે. બે અવ્યવસ્થિત જ રહે છે. અહીંથી ઉન્નતિ ક્રમની વ્યવસ્થા ચાલુ થઈ. એટલે ગુરુદેવે એ સિદ્ધાંત આપ્યો કે પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત તે જ મુમુક્ષુ ભૂમિકાની વાસ્તવિક શરૂઆત છે. પણ જ્યાં પૂર્ણતાનું લક્ષ્ય બંધાયું અહીંયા ત્યાં વર્તમાન પરિસ્થિતિ સામે આવે છે. મારે તો જન્મ મરણ થાય એવું કાંઈ નથી કરવું, પણ આ તો પૂર્વકર્મને હિસાબે આખી સાંસારિક પરિસ્થિતિ ઊભી છે. ઘર, કુટુંબ, આજીવિકા, જીવવાની વિતરાગ ભાવે રહેવાની, વિતરાગ ભાવે રહીને જીવવાની શક્તિ નથી જીવવાની. એટલે એને કેટલાક અપરાધ તો કરવા જ પડે, કેટલાક રાગદ્વેષ કર્યા વિના એનું જીવન ચાલે જ. અને હટ કરીને કરવા જાય તો આર્ત ધ્યાનમાં જાય, તો પણ પંજા બગડી જાય. એટલે કેટલીક નિરૂપાયતા છે એ પરિસ્થિતિ સમજાય છે, પણ દ્રઢતા ઘણી આવી છે. એટલે ભરી આત્મા અંદરથી એ વાત કરે છે કે જે દ્રઢતા આવી છે એ પ્રમાણે પૂરેપૂરી દ્રઢતા પૂર્ણ ન થાય ત્યાં સુધી હવે પુરુષાર્થ કર્યા વિના રહેવું નથી, પરિસ્થિતિની સામે લડ્યા વિના રહેવું નથી, હવે હારવું નથી. એ કુદરતી વ્યવસ્થા જ એવી છે કે જ્યારે કોઈ પણ જીવ સંસારથી છૂટવા માટે ખરેખર તૈયાર થાય છે ને, ત્યારે સંસાર કરવાના જે પરિણામો છે, કર્મ બાંધાતા, એ બધા નિશ્ચિત ટૂંકાઈને સામે આવે. જેમ કોઈ સંસારથી ભાગવા માટે દોડવાનું શરૂ કરે તો બીજાને પકડે, પગ પકડે સંસારમાં ખેંચવા માટે. એટલે શું થાય, મોટા ભાગે અત્યારના કાળમાં મોટા ભાગે શું થાય છે કે એક જણને જ્યાં ઉદાસીનતા આવે અને સાંસારિક પ્રવૃત્તિ ઓછી કરે અથવા ઓછા રસથી કરે, ત્યાં આજુબાજુ વાળા એને ચોંટે, હું પણ હવે અત્યારથી આ બધું, હજી તો તમારી ઉંમર નાની છે એમ કે. દાદા પણ કોઈ ગેરંટી આપી છે કે કાલને કાલ કાંઈ નહીં થાય નહીં? હા, ઘડીક પછી કાંઈ નહીં થાય એની કોઈ ગેરંટી છે? ના મળી કોઈ એમ કે, પણ આ પહેલાં બધી ઘરની ફરજ તો બજાવો, પછી ધર્મની વાત કરો. બીજાને રોડાવીને કાંઈ ધર્મ થાય? હા, તમારા કારણે અમારે રોવું પડે છે. હા, આવું ક્યાંય ધર્મ ભાઈ હશે તમારો? આવું તમને શીખડાવે છે તમારે? ગુરુને ધર્મ બે ને નિંદે, ગુરુની નિંદા કરે અને ધર્મની નિંદા કરે. હા, અત્યારથી હું આ બધું માહિતી, પેલા તમારા કુટુંબની ફરજ બજાવો, સમાજની ફરજ બજાવો, હું માનવ માનવ વચ્ચેનો માનવીનો માનવીની ફરજ બજાવો. આત્મા 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 હું આત્મા આત્મા આવું ક્યાં કહું છે? એ બધા ચાંચી રાખે છે અને સંસારમાં પાછો લઈ જવા માટે પટ ખેંચીને પછાડવાની મહેનત કરે. હજ જાય તો સારું, અને ફરીને ન આવે તો એમનો વાંક નથી, એ લોકોનો વાંક નથી, આપણા જ કરેલા છે, એ આપણા જ કરેલા છે. એટલે એના ઉપર દ્વેષ કરવા જેવો છે, પણ એ જે કરેલા છે ત્યાં તમે છૂટવાનો નિર્ધાર કરો, ત્યાં અંદર એની સ્થિતિ આકર્ષણ થાય, ટૂંકાઈ જાય અને એ તરત હૃદયમાં આવવા મળે. કુદરત એમ કહે છે જીવને કે જો ભાઈ તારે ખરેખર છૂટવું છે કે નહીં એની હવે પરીક્ષા છે. આવો બધું આવે ત્યારે હવે તારા પરિણામમાં શું કરશ, હારી જાશ કે જીતે છે? અંતમાં હાર્યો છે આવું થયું છે, અનુસ્વાર આવ્યો હોય. એટલે એવા જ પરિસ્થિતિ ઊભી થાય કે જીવ વળી પાછો સત્સંગથી છૂટી જાય અને મુક્ત થવાના પ્રયત્નથી છૂટી જાય. લક્ષ બાંધેલાનું લક્ષ ફરી ગયું છે, લક્ષ છૂટી જાય. છૂટવું ન જોઈએ, પણ જો જીવની તૈયારી ન હોય તો છૂટી પણ જાય, ધ્યાન રાખવું, ચેતતા રહેવું. બરાબર છે, પણ છતાંય આવું બન્યું છે. હા, જોખમ ખરું, આવું બન્યું છે અને બને છે. બને છે, જીવના પરિણામ પડતા જાય છે. ના, એવું કઈ નથી, લક્ષ બંધાણ હોય તો છૂટી જાય. દિગ્દર્શન છૂટે છે, લક્ષ ને ક્યાં વાત કરો. પુરુષાર્થને તો ખામી છે, પણ યોગ્યતાની, ઓવરઓલ જે છે એ યોગ્યતાની ખામી છે. યોગ્યતા એટલે બળ તો ઓછું છે, વિચાર શક્તિ પણ ઓછી છે. બહુભાગ સારો એવો સત્સંગ ઉપાસી અને સારી એવી પરિપક્વતા આવી હોય, મેચ્યોર્ડ પરિસ્થિતિ એકદમ હોય તો લગભગ વાંધો નથી આવતો. પણ સત્સંગની ઉપાસના એવી ખાસ ન થઈ હોય ને લક્ષ બાંધ્યું હોય ત્યારે ચારે પડખા મજબૂત નથી હોતા, અને એ મજબૂતાઈ ચારે પડખેથી નથી આવી હોતી. આવી તો કઈ હોય છે, એક વખત તો આવી જાય, તો આવી જાય જોરમાં જોરમાં. એટલા માટે જ્ઞાનીઓએ દીર્ઘકાળ પર્યંત સત્સંગને ઉપાસવાની આજ્ઞા કરી છે, કેમ કે સત્સંગથી ચારે પડખેથી જીવ તૈયાર થાય છે. દરેક જીવની પ્રારબ્ધની પરિસ્થિતિ એક સરખી નથી. કોઈ જીવને કેવો ઉદય આવે છે, કોઈ જીવને કેવો ઉદય આવે, કોઈ જીવને કેવો ઉદય એનો કોઈ હિસાબ કિતાબ નીકળે એવું નથી. પણ જો જીવ ચારે પડખેથી તૈયાર થઈને ત્રણસામાં આવ્યો હોય તો એની વિચાર શક્તિ એવી હોય કે ખોટા વિચારમાં જલ્દી ન આવે, ઉલટા વિચારમાં જલ્દી ન આવે. શું છે કે અનુભવની એટલી બધી કોઈ ભૂમિકા નથી. જ્યાં પરિભ્રમણની જે વેદના આવી છે એમાં એટલો બધો અનુભવ કે ઘડાણો નથી. વેદના આવી છે, નિર્ધાર પણ કર્યો છે, પણ કેટલાક જીવોને બહુ થોડા કાળમાં એવું થઈ ગયું હોય ને એટલી મેચ્યોરિટી ન આવી. ઘણી વાર કોઈ જીવ લક્ષ્ય સુધી પહોંચીને પાછો વળી જાય, પાયો મજબૂત નથી, એને યોગ્યતા કે પાયો એટલો મજબૂત નથી એમ કહો કે ચારે બાજુથી પરિપક્વતા નથી આવી એમ કહો. પૂર્વ સંસ્કાર પણ ભાગ ભજવે અને વર્તમાન સ્થિતિ ને વર્તમાન યોગ્યતા પણ ભાગ ભજવે, એ તો દરેક જીવ માટે એનું જજમેન્ટ લેવા માટે એના બધી પર્ટિક્યુલર્સને તપાસવી પડે. આ તો જનરલાઇઝ આપણે કરીએ છીએ, માં તો વ્યક્તિગત રીતે કોઈ એવો કેસ બને ત્યારે એની બધી પર્ટિક્યુલર તપાસ કરવી પડે. ના, કાળલબ્ધિને એટલા માટે દોષ ના આપો કે એ અવલંબન લેવાનો વિષય નથી, જાણવાનો વિષય છે. કાળલબ્ધિ નથી એમ નથી કેવું, પણ એ જાણવાનો વિષય છે, આધાર લેવાનો વિષય નથી. એનો એનો આધાર નહીં લેવો છે. નહીતર શું થાય કે જીવ પોતાની અયોગ્યતાને ગૌણ કરે અને કાળલબ્ધિને મુખ્ય કરી દે. એટલે આપણે તો અયોગ્યતાને મુખ્ય કરવી છે, જે ક્ષતિ છે એને મુખ્ય કરવી છે. એવી ક્ષતિ નહીં રહેવી જોઈએ, એટલા માટે એ ક્ષતિને આપણે સમજવી જોઈએ. એટલે એવી ક્ષતિ ભૂલે ચૂકે પણ ઉત્પન્ન ન થાય કે રહી ન જાય. કાળલબ્ધિ નથી બરાબર છે, પણ અવલંબન અને આધાર ન લેવાય એટલી સાવચેતી રાખવાની. નહીતર ભૂલને ગૌણ કરવા જેવું થાય અને કાળલબ્ધિને કરવા યોગ્ય નથી. કાળલબ્ધિ પુરુષાર્થ પૂર્વકર્મનો સદભાવ કે અભાવ આ બધા જે એક કાર્યના કારણરૂપ ફેક્ટર્સ છે એને સમજવા એક વાત છે અને ક્યારે કોને મુખ્ય ગૌણ કરવા તે બીજી વાત છે. અને કોના માટે ક્યારે મુખ્ય ગૌણ કરવા એ પણ ત્રીજી વાત છે. કોઈ વાત પોતાના માટે હોય તો બીજી વાત છે, કોઈ વાત બીજાના માટે હોય તો બીજી વાત છે. એમ ઘણી ઘણી બાબતો આની અંદર છે. અનુભવમાં તો શું છે કે જીવને વેદના નો અનુભવ છે, સંસાર દુઃખરૂપ લાગ્યો છે, વેદનાનો અનુભવ છે. અભિપ્રાય બદલાણો છે, દ્રઢતા આવી છે, આ બધું થયું છે. હવે કોઈ કોઈ ઉદય એવા આવે છે કે જેમાં પ્રતિબંધ તોડવાનો વારો આવે અને જીવ પ્રતિબંધ ન તોડી શકે. પ્રતિબંધ તોડવાનો પ્રસંગ આવે અને જીવ પ્રતિબંધ ન તોડી શકે, હારી જાય તો જે અભિપ્રાય ને દ્રઢતા હોય એને ગોથું ખાઈ જાય ત્યાં સુધી. ઉદય માં પોતે ફસાઈ ગયો, ઉદય જોર કરી, ઉદય ભાવ એટલો જોર કરી ગયો પ્રતિબંધ ન તોડી શકે, ફરી જાય, અભિપ્રાય ફરી જાય, પ્રખ ફરી જાય, અભિપ્રાય ફરી જાય, ધોરણ થઈ જાય. કુદરતી એવી વખતે કોઈ કુસંગે ચડી જાય. હા, તમે કરો છો બરાબર. એટલે રોટી તેમ તિર્યા મળ્યા એના જેવું છે. કોઈ ભાઈ નો ધણી મરી જાય ત્યારે બોલો, એ સ્વાભાવિક છે. એમાં પીરી આવે એટલે ખલાસ તમારે. એવું ઢડલીને મૂકે કે વાત મૂકી દો, એમ એક તો હારી ગયો હોય અને એ હારી જાય, હારી ગયો હોય એને સપોર્ટ મળે એવા મળી જાય. જો એ રીતે થાય આવા કઈક પ્રકારો બને. જીવે અનંત વાર આવી રીતે પછાડો ખાધી છે. જરાક ઊંચે ચડે પછાડ ખાય, જરાક આગળ હાલે પછાડ ખાય. આમ તો શું છે, અનુભવ નામ તો છે એની પાસે એટલો નથી. ભલે એટલો અનુભવ કરીને આવ્યો, પણ એ અનુભવ ઉપર એને પહેલા ઉપયોગ તો લઈ જવો પડશે ને. વિચારમાં શું છે, ઉપયોગ કામ કરે છે, તો એ અનુભવ ઉપર એને ઉપયોગ લઈ જવો પડશે ને. એ બધું ભૂલી જાય છે એ વખતે. જ્યારે ઘેર વાળો ચડે છે ને ત્યારે બધું ભૂલી જાય છે. અને શું શું વિચાર્યું હતું, શું શું અનુભવ કર્યો હતો, બધું ભૂલી જાય છે. ક્યાંય ક્યાંય નહીં ભૂલી જાય. હા, એવું બને ખરું, એવું બને
ખરું.
અટકાવે પણ ખરી ને ન પણ અટકાવે. માટે ગફલતમાં રહેવા જેવું નહીં. શું જે મુમુક્ષુ જીવ મુમુક્ષુની ભૂમિકામાં જેટલો આગળ વધ્યો હોય તો પણ એને ગફલતમાં રહેવા જેવું નહીં. શત્રુને કોઈ દિવસ નિર્બળ છે એવી કલ્પના કરવી નહીં. રોગ અને શત્રુ બેની બાબતમાં આ ગફલત ન કરવી. કાં તો હજી થોડુંક છે ને એમ નહીં, પૂરી તૈયારી કરી દેવી. મુમુક્ષુ તો સદાય જાગ્રત રહે, ગફલતમાં ન રહે. પરિણામમાં જયારે તોફાન આવે છે પ્રકૃતિ ને પ્રતિબંધ ને વર્ષ એટલી બધી તાકાત હજી આવી નથી. જે સાધક દશામાં આત્માની શક્તિઓ પ્રગટ થઈને જે તાકાત આવે, મૂળભૂત શક્તિઓ, એ પોતે પ્રગટ થઈને જે તાકાત આવે, એ તાકાત તો મુમુક્ષુ ભૂમિકામાં છે જ નહીં. નબળો છે અને નબળા ઉપર હુમલો આવ્યો છે. આવું અનંત વાર બન્યું છે, એક બે વાર નથી બન્યું. કૃપાળુ દેવ એક જગ્યાએ એમ લખે છે કે ગ્રંથિ ભેદ કરવા સુધી જીવ અનંત વાર આવીને પાછો પડ્યો. ગ્રંથિ ભેદ સમ્યક દર્શન પામવાની તૈયારી થઈ ગઈ. આ તો હજી પહેલી ભૂમિકા છે વેદનાની, પણ સમ્યક દર્શન પામવાની ભૂમિકા સુધી આવી ગયો. પાછો પડ્યો મને દ્વાર, પાછો પડ્યો એક બે વાર. જો એક પકડી રાખે તો વાત બચી જાય. એ તો કૃપાળુ દેવે જે ભલામણ કરી છે એ તો એમના બહુ અનુભવના અંતે કરેલી વાત છે. એમના અનેક ભૂઓના અનુભવનો એ ટોટલ છે અનેક ભાવોમાં અનેક પછાડો ખાધીનો એમને જાતિ સ્મરણમાં આવ્યું અને પછી એના નિચોડમાંથી આ વાત કાઢી છે. કે તું હારી જાય તો રોતો રોતો એની પાસે જાજે, કીર્તન છાનો રાખશે, નહીં તો બીજા રોવડાવશે તને. એમને તો ઘણા ભાવોના પોતાના અનુભવોનો નિચોડ કાઢીને એટલે અંતર પરિણતિના દર્શન થયા વિના કેટલાક પોતાના અસમાધાન મટવાને લીધે સમાધાન થવાથી શાંતિ થઈ અને તેથી વિશ્વાસ આવ્યો, ત્યાં સુધી ઓક્ષણના છે. ઓક્ષણનામાં તો ઘણા તો શું છે કે પોતાનો કાંઈ જ ન હોય અને બીજાના આધારે આધારે માનતો થયો હોય, ઘણા માને છે માટે હું પણ માનું, ઘણા બુદ્ધિશાળીઓ માને છે માટે હું પણ માનું, એમ બીજાની બુદ્ધિના આંખ ઉપર ચાલનારા પણ કેટલાક હોય છે. એ તો સાવ ઉપસંગનામાં છે, હજી એ તો તદ્દન ઉપસંગનામાં છે. કેટલાક જીવો પોતાના અનુભવને અને પોતાના પરિણામને વિચારીને એને એમ લાગે છે કે મને મારી આવી આવી મૂંઝવણનો ક્યાંય ઉકેલ આવ્યો નથી, આના જ્ઞાનથી મને મારી મૂંઝવણનો ઉકેલ આવ્યો છે, સમાધાનથી શાંતિ મને થઈ છે, એટલે એને વિશ્વાસ આવે છે. એ પણ હજી ઓક્ષણના છે, પહેલા એ તો વિચાર કર્યો જ નથી, બીજા એ થોડો વિચાર કર્યો છે પણ હજી ઓક્ષણના નથી. ઓક્ષણનાનું જોખમ શું છે કે આજે માનશે ને કાલે નહીં માને, આજે હા પાડશે અને કાલે ના પાડશે, આમ નથી. અને ઓક્ષણના છે ત્યાં સુધી સ્વચ્છંદ મટ્યો નથી કે મળતો નથી. ક્યારે સ્વચ્છંદ થઈ જાય, કેટલા પ્રમાણમાં થઈ જાય એ કહી ન શકાય. એવું નથી, ઓક્ષણના એ પણ કોઈ ભક્તિ તો કરે છે. પણ ઓળખાણ કરવાની પરમ જિજ્ઞાસા ન રાખે અને ઓળખાણ થવા યોગ્ય પોતાની યોગ્યતાને ન કેળવે તો અંતર પરિણતિના દર્શન થઈને ઓળખાય નહીં, ઓક્ષણના રહી જાય. અને એ ઓક્ષણના રહી જવી એ જોખમ છે. ભલે મૂંઝવણ થાય એ સારી વાત છે, મૂંઝવણ થવી જોઈએ, તો મૂંઝવણ થશે તો મૂંઝવણ છૂટવા માટે પ્રયત્ન થશે, મૂંઝવણ નહીં થાય તો બફમ માયેલું જશે. આપણને શું વાંધો છે, આપણે તો ભક્તિ કરીએ છીએ, આપણે થોડી વિરોધ કરીએ છીએ, આપણે થોડી અભક્તિ કરીએ છીએ, આપણે તો ભક્તિ કરીએ છીએ, એમ થઈ જશે. એટલે મૂંઝવણ થાય તો સારી વાત છે. હા, નિકાલ માટે પોતે પરમ જિજ્ઞાસામાં રહેવું, ભાવનામાં રહેવું અને પોતાની યોગ્યતામાં આગળ વધવા માટેના પ્રયત્નશીલ રહેવું. કરે છે એ સ્વચ્છંદ છે. એ શોષણ નહીં જોઈએ, અને એ ભક્તિમાં અભક્તિમાં આવી જશે. એટલે એ તો પછી આખી ગાડીને પાટો બદલાઈ ગયો, એનું કઈ ઠેકાણું નહીં. પણ ભક્તિ મારે ત્યાં સુધી વૈગો રહીએ, ઓળો તો છૂટો પડી જાય પછી. પેલા થોડું છોટું છેટું પડે, પછી જાદુ છેટું પડે, એમ કરતા દૂર થઈ જાય. પ્રશ્ન કે શું કરવું જોઈએ, શું છે? ભોગ ભક્તિ જે છે એમાં બે પ્રકાર છે. એક તો નિષ્કામ ભક્તિનો પ્રકાર છે અને એક સકામ ભક્તિનો પ્રકાર છે. સકામ ભક્તિમાં શું થાય છે કે જ્ઞાની પુરુષ આસપાસ પણ એક કેટલાક મનુષ્યોનું વર્તુળ હોય છે, એનું પોતાનું સર્કલ હોય છે ને, એમાં કેટલાક નજીક હોય છે, કેટલાક નજીક નથી હોતા. નજીક હોય છે એની એ વર્તુળની અંદર એનું સ્થાન ગણાય છે, આ નજીક છે. એ સ્થાનની ઈચ્છા એ પણ સકામતા છે. સંસારી પદાર્થોની વાંછા તો સકામતા છે જ, કે મને કોઈ પ્રતિકૂળતાઓ ન આવો અને આ ભક્તિના ફળમાં મને અનુકૂળતાઓ રહે, એ તો દ્રષ્ટિ જ મલિન થઈ ગઈ છે ચોખ્ખે. પણ એ લોભ કષાયનો પ્રકાર છે અને સ્થાનમાં માન કષાયનો પ્રકાર છે. આ બે પ્રકૃતિ ને વશ થયા વિના દાસાનું દાસપણે અત્યંત વિનમ્ર થઈને કેવળ આત્મકલ્યાણના હેતુથી નિષ્કામ ભાવે ભક્તિ કરે, અથવા એ સત્પુરુષના સદગુણો જેટલા દેખાય અને એ સદગુણો પ્રત્યેના આકર્ષણ માત્રથી જ નિષ્કામતા આવી હોય, તો એને ગુણનો પ્રેમ લાગ્યો છે. તો જે જે મુમુક્ષુઓ માં એ ગુણ જોશે એના પ્રત્યે એને પ્રેમ થાય. વાત્સલ્ય આવશે અને નહીતર ગુણવાન પ્રત્યે પણ એ સાથે છે, આને કેમ, આનું કેમ વધારે સ્થાન છે, મારું કેમ નથી. અધિકારી પછી તો માન થાય જોર કર્યો ત્યાં ગમે તે થઈ શકે. એટલે ચેતીને ચાલવા જેવું ખરું, ટૂંકામાં વાત એ છે કે ચેતીને ચાલવા જેવું ખરું. ત્યાં સુધી પૂર્ણતાનું લક્ષ્ય એટલું પકડમાં રહેવું જોઈએ, તો ક્યાંય ફસાય નહીં, કોઈ પર્યાયમાં ન ફસાય. નહીતર પર્યાય બુદ્ધિ મુમુક્ષુને હજી ગઈ નહીં હોવાથી કઈ પર્યાયમાં અહમ જોર કરી જશે કે હું એટલે નિરૂપાયતા સામે ઘર્ષણનો પ્રસંગ ઉભો થયો. લક્ષ્ય બાંધ્યો એને જે કાંઈ ન નિરુપાયતાની પરિસ્થિતિ ઊભી છે એની સામે ઘર્ષણનો પ્રસંગ ઊભો થયો. પણ જે આગળ વધે છે એના પરિણામ એવા હોય છે કે જે દ્રઢતા છે તે પૂર્ણ કરવી, જરૂર પૂર્ણ કરવી, આ રટણ છે. એનું આ રટણ છે, નિરંતર એ રટણ ચાલે છે. મારે પૂર્ણ થવું છે, મારે પૂર્ણ થવું, પૂર્ણ થયા સિવાય મારું કાંઈ બીજું લક્ષ્ય નથી. વર્તમાન સ્થિતિ ગૌણ, બધું જ ગૌણ, પૂર્ણ ન થાય ત્યાં સુધી બધું જ ગૌણ. રટણ ચાલે, કેમ કોરે કરવું, એનાથી કેમ તરીને ચાલવું, એ રસ્તો પોતે. અને એ કોરે કરતા ખસેડતા કાળ જાય એની નવી વેદના ઊભી થાય પાછી. અરે રામ, મારું આયુષ જાય છે. આ બધું આડું આવે છે અને એક કોર ખસેડવા જતા મારો સમય ચાલ્યો જાય છે, અને સમય ચાલ્યો જાય છે એટલે મારું અમૂલ્ય જીવન ચાલ્યું જાય છે. મારે ન જવા દેવા જોઈએ, ન જવા દેવું જોઈએ એવું અંદરથી જોર કરે છે. એ મારે જવાનું, અને જ્યાં સુધી યથાયોગ્ય જય ન થાય ત્યાં સુધી એમ ધરતા છે. અભિપ્રાયમાં એમ નક્કી કર્યું કે જ્યાં સુધી મારી શક્તિ હું પ્રગટ ન કરું અને સહજ માત્રમાં ઉદયથી ભિન્ન પડી જવાય એવી મારી દશા ન આવે, ત્યાં સુધી એમ જ દ્રઢતા છે. મારી દ્રઢતામાં ફેરફાર મારે કરવાનો રહેતો નથી. ત્યારે તો પછી પણ હજી કરવું કેમ, કરવું શું, આ વસ્તુ તો મંથનમાં ઉભી રહી છે. અને એમાં કોઈ વાર કોઈ મોક્ષું સાહસ પણ કરે છે. એ સાહસ એવું કરે છે કે તોડફોડ કરીને નીકળી જાય, પરિસ્થિતિમાં તોડફોડ કરીને પણ નીકળી જાય. એમ ઉદય એવો આવ્યો કે બોલ, તું સત્પુરુષને છોડસ કે નથી છોડતો? મિત્ર અમને છોડતો, આ બધું છોડતો, કઈ નહીં મળે અમારે, ફૂટપાથ ઉપર આવી જાય ફૂટ. અને દરાવા વાળા એમ સમજે કે ત્રીજે દિવસે ઠેકાણા આવશે. આમાં શું છે, દરેક પોતાને આમ આપે માપતા હોય છે કે ભાઈ બધા જરૂર ન પડે ત્યાં સુધી તો બધા એમ કહે, ભાઈ અમે છે ને હવે તમારે શું માનતો છે, અમે છે ને તમારે શું માનતો, પણ જરૂર પડે ત્યારે કેટલાક ઉભા રહીએ એ એક બીજી વાત બને છે. અને પોતા પોતે ઉભા ઊભો ન રહે એવી વૃત્તિવાળો હોય એ બધાને એમ જ જોવે કે કોઈ ન ઉભા રહે. પણ કેટલાક બળવાન પરિણામ વાળા જેવો એવા હોય છે, મુમુક્ષ જોયું જશે, કોઈ ન રહીએ તો કાંઈ વાંધો નથી. અરે એક વાર જીવન ન ટકે તો કાંઈ વાંધો નથી, બોલવું તો શું થશે, મૃત્યુથી આગળ તો કોઈ ડેસ્ટિનેશન છે નહીં. આ ભાવનું તો કાંઈ વાંધો શું થશે, થઈ થઈને શું થવાનું, દેહ ત્યાગ થશે. તો મારે રસ્તો બદલવો નથી. ધરતા છે કેવી હોય કે મારે રસ્તો બદલવો નથી, બધું મારે બધું પોસાશે, મારે રસ્તો બદલવો નહીં પોસાય. એવા પણ જીવો હોય છે, એવું પણ કોઈ કરે છે, કોઈ એડજસ્ટમેન્ટ કરે છે, તો તો કોઈ ફેલ થાય છે, આવું બને. અભિપ્રાય નથી બદલતો, પ્રવૃત્તિમાં બાંધછોડ કરે, અભિપ્રાય ન ફેરવે, અભિપ્રાયને દ્રઢ કરતો જાય. અને વર્તમાન પ્રવૃત્તિમાં જેટલું ઓછું નુકસાન થાય એટલી બાંધછોડ કરે. ઓછું નુકસાન એટલે શું? અત્યારે તો સત્સંગ સાધન છે, પરિસ્થિતિ એવી હોય તો બીજું બધું ગૌણ કરી એમાં નુકસાન થતું હોય, કોઈ વાર થોડો સત્સંગ જવા દેવો પડે, મોટું તોફાન થતું હોય થોડો જવા દેવો પડે, અને થોડો જવા દેતા સામે પણ થોડો બાંધછોડ થતી હોય તો વધારે નફો મેળવવા માટે થોડું નુકસાન સહન કરવું પડે. જેમ વધારે નફો મેળવવા માટે થોડું વ્યાજ ભરીને પણ માણસ પૈસા લે છે, એમ તો એની અંદર અભિપ્રાય તો નફો કરવાનો છે, પણ વ્યાજનું નુકસાન છે એ બાંધછોડનો વિષય છે. એમ કોઈ વખત થોડી બાંધછોડ કરતા પછી વધારે લાભનું કારણ થતું હોય તો વર્તમાનમાં થોડું ઢીલું મૂકે, પણ અભિપ્રાયમાં ઢીલું ન મૂકે, પ્રવૃત્તિમાં ઢીલાશ મૂકી દે, અભિપ્રાયમાં ઢીલું ન મૂકે, એનું નામ એડજસ્ટમેન્ટ છે. હા, દર્શન ગળે કઈ. કૃપાળુ દેવે એક એટલા માટે આ વાત લીધી છે, કૃપાળુ દેવી એક વચન એમ લખ્યું છે, કદાપી કોઈ રીતે તેમાંનું કાંઈ કરીએ, એટલે એક વાર ઉડાડીઓ કરીને નીકળી જઈએ. હા, કે દુકાનના ઠેકાણા ને કુટુંબના ઠેકાણા અમે આ આયેલા, અમારે હવે આ સંસાર નથી જોતો, તો તેવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ? એવો કોઈ સત્સંગ એવા કોઈ જ્ઞાની પુરુષ એવા કોઈ સત્પુરુષ એવા કોઈ સદગુરુ નથી કે જેના ચરણમાં જઈને બેસીએ. અર્થાત તેવા સંતો ક્યાં છે કે જ્યાં જઈને એ દશામાં બેસી અને તેનું પોષણ પામ્યા? એવું તો કાંઈ દેખાતું નથી. એટલે ઉલમાંથી ચૂલમાં નથી પડવું પાછું, એટલે એમાં પોતે વિવેક કરે છે સાધકજી વાયા, કે મારી સાધના આગળ વધવાની પરિસ્થિતિ મારે તારવણી કરવી છે, અને મારો પુરુષાર્થ ચાલુ રહે એ રીતે હું બધી મારી વ્યવસ્થા વિચારું. પણ પોતાની દ્રઢતા છે એમને મરીએ છે, અને એ દ્રઢતા એમને મરીએ છે એ કહેવા માટે એમણે નીચેની ત્રણ નીતિ લખી છે, કે ગમે તેમથી જાઓ, ફરીને જન્મ મરણ નથી કરવા, એ બાબતની જે મારી દ્રઢતા છે એ અભિપ્રાયમાં કાંઈ ફેર નથી. એટલે આ પોતે તો એક વાત સ્પષ્ટ કરે છે કે જે જીવો આગળ વધે છે એ દ્રઢતા ન છૂટે એ જ આગળ વધે છે, જેની દ્રઢતા છૂટી જાય છે એ પાછા મળે છે, એટલો સિદ્ધાંત અહીંથી નીકળે છે. અને દ્રષ્ટા કેટલી મજબૂત હોય છે એના માટે એમણે આ ત્રણ નીતિ લખી છે, કેમ કે આ પાયાનો વિષય છે. પાયો આટલો મજબૂત હોય એને પ્રાયો પાછા પડવાની પરિસ્થિતિ નથી, પાયો કાચો હોય ત્યાં સંભવિત નુકસાન છે એમ એવું. દાખલા તરીકે
કોઈ બહુ મુશ્કેલીમાં આવે માટે જાય છે,
આધાર ખોટો છે. મુશ્કેલી નો આધાર, મુશ્કેલી ના આધાર થી કઈ કરવું એમ નથી. પોતાના આત્મકલ્યાણ કરવા માટેના મૂળભૂત આધાર થી જે કઈ કરવું છે તે કરવું છે ને નથી કરવું તે નથી. પછી સંયોગો ગૌણ કરી શકે છે. જેને કોઈ પણ ભોગે આત્મકલ્યાણ કરવું છે એ સંયોગ પ્રતિકૂળ સંયોગોમાં પણ અટકશે નહીં, અનુકૂળ સંયોગોમાં પણ અટકશે નહીં. બેને ગૌણ કરીને આગળ જવાનું. ભાવના બળવાન ચીજ છે, અંતરની ભાવના હોવી જોઈએ, એ બહુ બળવાન ચીજ છે. એક ન્યાયે જેમ ભાવના કોમળ છે એમ એક ન્યાયે ભાવના બળવાન પણ છે. પાણીના દ્રષ્ટાંતે, પાણી છે એ પ્રવાહી હોવાથી નરમ છે, પણ પાણીમાં બળ એટલું છે કે પથ્થરના પથ્થરની શિલાઓ તોડીને એની રેતી કરી નાખે. નદીમાં રેતી છે, બધા પથ્થરોની જ રેતી છે. જે પથ્થરો પાણીને આડા આવ્યા એનો એને ભૂકો કરી નાખ્યો, અને પાણી એ રેતી ઉપરથી હંમેશા વહે છે. એવું જ ભાવનાનું, ભાવના ગમે એને તોડી નાખે, એવી બળવાન ચીજ છે. અંતરની ખરી ભાવના જોઈએ.
Thank you.